તારીખ 6/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 52.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર નિરૂપણ કરે છે. એમાં પ્રથમ મિથ્યા દર્શનનું સ્વરૂપ વર્ણવતા, મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી થાય છે એ પ્રકરણ ચાલે છે. તેમાં એમ કહ્યું કે આ જીવ શરીરની જે જે કોઈ ક્રિયાઓ થાય છે અને શરીરમાં જે જે ફેરફારો થાય છે એ બધાને પોતાનું કાર્ય અને પોતાનો ફેરફાર સમજે છે અથવા ખોટો અનુભવ કરે છે. ત્યાં જ્ઞાન પણ મિથ્યા છે અને તેથી શ્રદ્ધાન પણ મિથ્યા છે. શાસ્ત્રના પાને શરૂઆતથી વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કશાય અધિક ભાવ થાય છે તેને તે પોતાનો સ્વભાવ માને છે. જ્યારે અનાદિથી આઠે કર્મનો ઉદય છે એમાં મુખ્ય દર્શનનું છે મોહની કર્મ છે અને એ મોહની કર્મના ઉદયમાં આ જીવ જોડાય છે. પોતાના સ્વરૂપથી અજાણ હોવાને લીધે અને પોતાના સ્વરૂપની સાવધાની નહીં હોવાને લીધે અને પોતામાં અનંત સુખ ભર્યું છે એનું એને આકર્ષણ નહીં હોવાને લીધે, આકર્ષણ તો એટલા માટે છે કે એનું બેભાનપણું છે, એટલે જીવ મોહના ઉદયમાં જોડાઈ જાય છે. પોતાના સ્વરૂપમાં નથી જોડાતો એટલે બીજે જોડાયા વગર નથી એને. મોહના ઉદયમાં જોડાય છે અને મોહના ઉદયમાં જોડાતા એને મિથ્યાત્વ અને કશાય બંને ભાવ થાય છે. દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ થાય છે, ચારિત્ર મોહના ઉદયથી કશાય થાય છે. તેને તે પોતાનો સ્વભાવ માને છે અને એ જે પરિણામ થાય છે એને પોતાનો સ્વભાવ માને છે કે હું તો રાગી છું, હું તો ક્રોધી છું, હું તો મારી તો મારો તો સ્વભાવ જ એવો છે, શું કરું, મારો તો સ્વભાવ જ એવો છે એમ પોતાનું સ્વરૂપ માને છે. પરંતુ તે કર્મ ઉપાધિથી થયા છે એમ જાણતો નથી અથવા પોતે કર્મની ઉપાધિ ધારણ કરી છે. સ્વરૂપમાં સાવધાન થવાને બદલે પોતે કર્મની ઉપાધિ, ઉદયની ઉપાધિ ધારણ કરી લીધી છે, ગ્રહણ કરી લીધી છે એમ જાણતો નથી. દર્શન, જ્ઞાન, ઉપયોગ અને આશ્રવ ભાવ એ બંનેને તે એક રૂપ માને છે. સામાન્ય લેવાયા દર્શન જ્ઞાનનો સામાન્ય ઉપયોગ અને આશ્રવ ભાવ જે મિથ્યાત્વ કષાયના પરિણામ થયા તે બંનેનું એક જ રૂપ માને છે, બંને એક સરખા માને છે, એમાં એને ક્યાંય ભેદ દેખાતો નથી. જ્ઞાન દર્શન એક જુદી જાતના પરિણામ છે અને મિથ્યાત્વ કષાય જુદી જાતના પરિણામ છે એવું એમાં રહેતો નથી. જુદી જાતના હોવા છતાં પણ બંનેને એક રૂપ માને છે અથવા અનુભવે છે. કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે, એ બંને પરિણામો આત્માને આધારે થયેલા છે, બંને પરિણામો આત્મામાં થયા છે, આત્માની પર્યાય છે, આત્માના પરિણામો છે અને આત્મદ્રવ્યનો આધાર છે. પરિણામ તો દ્રવ્ય વિના હોય નહીં, એટલા માટે આ ભૂલ અનાદિથી થાય છે. ભૂલ થવાનું કારણ આ છે કે વિભાવ ભાવમાં પણ પોતાનો સ્વભાવ માનવાનું કારણ કે થાય છે પોતાની અવસ્થામાં, નાનપણ પોતાની અવસ્થામાં થાય છે અને કશાય પણ પોતાની અવસ્થામાં થાય છે. વળી તેનું અને આશરો ભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી ક્ષેત્ર પણ એક અને કાળ પણ એક. એનું ક્ષેત્ર અહીંયા એક ક્ષેત્ર લેવું, પછી બિન ક્ષેત્રની વાત તો અધ્યાત્મના પ્રકરણમાં જુદી રીતે છે. અહીંયા તો રાગનું ક્ષેત્ર પણ જે છે તે જ જ્ઞાનનું ક્ષેત્ર છે. રાગ જે કાળે ઉપસ્થિત થાય છે તે જ કાળે જ્ઞાન ઉપસ્થિત થાય છે. ક્ષેત્ર પણ એક, કાળ પણ એક અને દ્રવ્ય પણ એક. શું જાત જુદી જુદી છે, આ ત્રણ એક છે. આવું ત્રણનું એકપણું હોવાથી ભિન્નપણું તેને ભાસતું નથી. આ ભિન્નપણું નહીં ભાસવામાં પણ આવી એક પરિસ્થિતિ કારણ બને છે. શું તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યા દર્શનના બળથી થઈ શકતા નથી. અને એ ભિન્નપણું અનુભવ કરવા માટે, ભાસવા માટે જે પ્રકારે એને વિચાર કરવો જોઈએ, અવલોકન કરવું જોઈએ, એ વગેરે પ્રયત્નોને પુરુષાર્થ કરવો જોઈએ, એ દર્શનમોહના બળવાનપણાને લીધે થઈ શકતો નથી. દર્શનમોહનું બળવાનપણું છે. એમ આપણે એમ કહીએ કે અમારે તો ઘણું સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, પણ શું થાય, અમારો પુરુષાર્થ ઉપડતો નથી. એમાં દર્શન મોહનો ભાવ છે એ બળવાન વર્તે છે એમ સમજવા જેવું છે. કૃપાળુ દેવે લખ્યું છે તે સાચા દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ મળે, સાચા સિદ્ધાંતો સમજવા મળે, જીવ સમજે પણ ખરો, છતાં આ જીવ જ્ઞાન દશા પ્રાપ્ત કરતો નથી. એનું કારણ દર્શન મોહની, એનું મહામોહની, એને કયા છે ત્યાં ત્યાં મહામોહની શબ્દ વાય પ્રથમ મહામોહનીયની બળવત્તરતા છે એમ લખ્યું છે. મહામોહનીયની બળવત્તરતા છે ત્યાં, બળવાન પણ એ ભાવ વર્તે છે કે જેથી આ બધા નિમિત્તોની અસર આત્માએ પરિણામ ઉપર લેવી જોઈએ એ અસર તે લઈ શકતો નથી. જેમ એક ગાઢ રંગ હોય તો એના ઉપર બીજો રંગ જલ્દી ચડતો નથી, ચડે ન ચડે. એકદમ વાદળી રંગ હોય એના ઉપર પીળો રંગ ચડાવવા જાય તો ચડે નહીં. એવી રીતે આ જીવ દર્શન મોહના થી મલિનતાથી એટલો રંગાયેલો છે કે એને એ દર્શન મોહને ટાળવા માટેના વિચારો અને પ્રયત્નોની અંદર સફળતા મળતી નથી. એ મિથ્યાત્વ ભાવ અને કષાય ભાવ વ્યાકુળતા સહિત છે. એ મિથ્યાત્મમાં પણ અનંત આકુલતા છે, કષાય ભાવમાં પણ ઘણી આકુલતા છે. તેથી તે વર્તમાનમાં દુઃખમય છે. તેથી અત્યારે જ્યારે જ્યારે એ પરિણમન થાય છે ત્યારે દુઃખ સહિત એનો અનુભવ થાય છે. સુખની કલ્પના કરે બીજી વાત છે કોઈ પ્રસંગમાં, પણ છે એ બધું દુઃખ જ, દુઃખ દુઃખને દુઃખ જ છે. અને કર્મ બંધનના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. અત્યારે દુઃખ મળે છે અને એનાથી કર્મ બંધન થતું હોવાથી ભાવિમાં એનું ફળ આવશે. એ પહેલાં પણ એને ભેદ જ્ઞાન કરીને છૂટો નહીં પીડ્યો હોય તો દુઃખનો અનુભવ થશે. એને વચ્ચે એને સાધી લીધું હોય આત્મસાધન તો એ કર્મ ફળ એને દુઃખનું કારણ નથી થતા. પણ સામાન્યપણે અહીંયા નિરૂપણ ચાલે છે કે સંસારમાં જીવને વિષય કષાય અને મિથ્યાત્ના પરિણામથી દુઃખ છે અને એનાથી કર્મ બંધાઈને ફળ આવે ત્યારે ફરીને પણ પાછો દુઃખ જ ભોગવે છે. તેને એ પ્રમાણે ન માનતા, આવો નજીક ઘણી જગ્યા છે, તેને એ પ્રમાણે ન માનતા ઉલટા ભલા જાણે પોતે એ ભાવરૂપ થઈને પ્રવર્તે છે, એને દુઃખમય અને દુઃખના કારણો નહીં જાણતા ઉલટાના આ ભાવ સારા છે, ફલાણા ભાવ સારા છે, ફલાણા સારા નથી પણ ફલાણા તો સારા છે એમ માનીને એ ભાવોમાં ઉત્સાહથી પ્રવર્તે છે। એક તો એની રુચિ છે અને એ રુચિમાં વિશેષપણે પાછા એ ઉત્સાહિત થઈને પ્રવર્તે છે। વળી દુખી તો પોતાના મિથ્યાત્મને કસાય ભાવોથી થાય છે, ખરેખર તો દુઃખ શેનાથી છે, એને પોતાના ભાવને લઈને છે, આકુલિત ભાવને લઈને છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે। શું ખરેખર તો પોતાના પરિણામથી દુઃખ છે, બાનુલાનું પકડે છે કે આ મને મને પ્રતિકૂળતા આપે છે, આ મારો વિરોધ કરે છે, આ મારી વિરુદ્ધતા કરે છે, આ મને મને મારી સાથે આમ કરે છે ને તેમ કરે છે, અથવા પ્રતિકૂળ સંયોગો દુઃખનું કારણ માને છે। ખરેખર પોતાના આકુલિત ભાવ દુઃખનું કારણ છે, પણ એને જે સંયોગોમાં પ્રતિકૂળતાની કલ્પના કરી છે એને એ દુઃખનું કારણ માને છે। જેમ દુઃખી તો મિથ્યા શ્રદ્ધાંતથી થાય છે, છતાં પોતાના શ્રદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે એટલે એને જેમ સુખ આમથી સુખ થાય, આમ થાય તો સુખ થાય એમ પરિણામ ન થાય તો તે તેને દુઃખદાયક માનવા લાગી જાય છે, તો એ પરિસ્થિતિને દુઃખદાયક સમજે છે। વાસ્તવમાં પોતાનો મોહ ભાવ મિથ્યા ભાવ દુઃખદાયક છે, પરિસ્થિતિ દુઃખદાયક નથી, કેમ કે એ તો અન્ય દ્રવ્યનું પરિણામ છે, અન્ય દ્રવ્યનું પરિણામ છે, એ ન તો દુઃખ ઉપજાવવા સમર્થ છે ન તો સુખ ઉપજાવવા સમર્થ છે। દુઃખી તો ક્રોધથી થાય છે, છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે। દ્રષ્ટાંત લીધો છે, આમ તો બધા જ પરિણામ દુઃખદાયક છે પણ ક્રોધ છે એ સમજી શકાય એવો છે, એટલે એ દ્રષ્ટાંતથી કહ્યું કે પોતાના ક્રોધથી દુઃખદાયક દુઃખ છે, છતાં પણ એ જેના કારણે જેના નિમિત્તે દુઃખ કર્યો હોય ક્રોધ કર્યો હોય એને દુઃખનું કારણ માને છે। તથા દુઃખી તો લોભથી થાય છે, પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે, આમ થવું જોઈએ, ઈષ્ટની અપ્રાપ્તિ થાય અને કા અનિષ્ટનો વિયોગ ન થાય બંનેમાં એ દુઃખ માને છે, એ લોભના પરિણામ છે। એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, એ ભાવોનું જે ફળ આવે તેવું તેને ભાસતું નથી અને એનું ફળ પછી કેવું આવશે એને ખબર નથી પાછી, એના પરિણામના જે ફળ આવે એ ફળનો જો એને ચલચિત્ર ફિલ્મ દેખાડી હોય તો એ પરિણામ કરે નહીં, દુઃખનો દુઃખના ભયથી પણ ન કરે। અહીંયા તો સુખની લાલચથી નથી કરતો, પણ સુખની લાલચ કરતા એને દુઃખનો અનુભવ છે એટલે દુઃખના ભયથી ન કરે, પણ એને ખબર નથી કે આના પરિણામ ફળ કેવા આવશે। એની તીવ્રતા વડે નરકાદિક તથા મંદતા વડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે, કષાયની તીવ્રતાથી નરકાદિક નરકની ગોદ વગેરેલી હોય અને મંદતા વડે સ્વર્ગ મનુષ્યના નિગતિ પ્રાપ્ત થાય છે। ત્યાં ઘણી આકુળતા તો નરકાદિકમાં થાય છે અને થોડી આકુળતા સ્વર્ગાદિકમાં થાય છે, એના કરતા થોડી થાય છે, છે તો ખરી પણ થોડી થાય છે, ને બધે અનંતાનુબંધીની તો સમજવી જ તે, એટલે એ ન્યાય અનંતી છે, પણ બેની સરખામણીમાં નરકની આકુળતા વિશેષ છે, સ્વર્ગની ઓછી છે, પણ તેવું તેને ભાસતો નથી। તેથી તે ભાવો બુરા પણ લાગતા નથી, માટે એ ભાવ કરવા જેવા નથી એવું લાગતો નથી, એનો નિષેધ નથી આવતો. તેનું કારણ શું? કે કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે, તેથી તેને બુરા કેમ માને? પોતાનું કાર્ય કોઈ બુરું માનવા તૈયાર નથી, બીજાનું કાર્ય બુરું માને, પણ પોતાનું કાર્ય કોઈ બુરું માનવા તૈયાર નથી. આ એક જીવનો મોટો અવગુણ છે કે એની દ્રષ્ટિ બીજા ઉપર હોવાથી સામાનો શું દોષ છે એટલું જ જોશે, મારો દોષ શું છે એ તપાસવા પણ એ રોકાતો નથી. એટલે પોતાના કરેલા ભાવને એ કઈ અનિષ્ટ ગણતો નથી કે સમજતો નથી, અને એ રીતે પોતાના દુખી થવાના પરિણામોને કર્યા જ કરે છે. કારણ એ જ કે ભાવો એ ભાવો પોતાના કરેલા ભાસે છે, તેથી તેને બુરા કેમ માને? એ પ્રમાણે આશ્રવ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. અહીંયા આશ્રવ તત્વ લેવું છે, નવે નવું લેશે અયથાર્થ. મિથ્યા દર્શનમાં નવે તત્વના શ્રદ્ધાનમાં કેવી રીતે ભૂલ કરે છે એ વાત લેશે. જીવજીવ આવી ગયો, હવે એના ભેદો, જીવજીવના ભેદો, વિશેષતાઓ. આ તો પ્રશ્ન ચાલ્યો હતો ને, જીવજીવને બીજા સાથેની વિશેષતાઓ છે, તો એના પણ વિશેષો છે અને એના વિશેષો આ છે. જે વિષય કષાયના પરિણામ કરે, મિથ્યાત્વના પરિણામ કરે, દુર્ગતિમાં જવાના પરિણામ કરે, એને એ સારા જાણે છે. એમાં એને અત્યારે સુખની કલ્પના કરે છે, મને આ ભાવમાં સારું લાગે છે, માટે અત્યારે મને સુખ મળે છે. પેલા વ્યસનવાળા જેવું છે, વ્યસનવાળાને ડાક્ટર એમ કહે કે તું ભાઈ આ વ્યસનથી મરી જઈશ, તો કઈ મરી જવું ત્યારની વાત, ત્યારે અત્યારે મને આ સારું લાગે છે, મને આના વગર નહીં ચાલે. આ એવી એવી વાત છે, એમાં સામાન્ય વ્યસન નથી. અફીણનું વ્યસન જેવું ભયંકર હોય એના કરતા વધારે ભયંકર છે, કે એ છોડ્યું છૂટે, આ જલ્દી છોડ્યું છૂટે, કેમ કે તો એક ભાવમાં છે, બીજા ભાવમાં ન લાગવું પડે પાછું. આ તો ભાવ ભવાંતરમાં અનંત કાળથી જ્યાં જ્યાં ગયો ત્યાં બધું એને એનું એ ચાલુ રહી ગયું છે. આવું ભયંકર છે આ વ્યસન. વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણ આદિ કર્મોનો બંધ થાય છે, અને તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીણપણું થાય છે, ઊંડાઈ જાય છે, જ્ઞાન દર્શન બિડાઈ જાય છે. મિથ્યાત્વ કષાયરૂપ પરિણમન થવું, ઈચ્છા અનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, બારમા સંયોગો, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતે શરીર આદિ નિપજવા, ઊંચું નીચું કુળ પામવું થાય છે. આઠે કર્મ લઈ લીધા, શું આઠે કર્મના જુદા જુદા ભેદો લઈ લીધા. એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. શું? જ્ઞાન દર્શનનું હીણું થવું, તે જ્ઞાનાવરણી અને દર્શનાવરણીનું નિમિત્ત છે, ભાવ પોતાનો છે. મિથ્યાત્વ કષાયરૂપ પરિણમવું એ મોહનીનું નિમિત્ત પરિણમન છે. ઈચ્છા અનુસાર ન બનવું અંતરાય પડ્યો, એમાં જોઈએ છે ને છતાં મળતો નથી. સુખ દુઃખ ના કારણો મળવા, સાતા સાતા વેદ ને લીધું. શરીરનો સંયોગ રહેવો, નામ કર્મ એવી રીતે. ગતિ જાતે શરીરાગ્નિમાં નિપજવા, એમાં પણ ગોત્ર કર્મ વગેરે, ઊંચું નીચું કોળમાં ગોત્ર કર્મ છે. એ પ્રમાણે અનેક પ્રકારના શરીરનો સંયોગ રહેવો આયુ કર્મ છે. શું? ગતિ જાતિમાં નામ કર્મ છે, અને ઊંચું નીચું કુળમાં ગોત્ર કર્મ છે. એ બધા હોવામાં ભિન્ન ભિન્ન પ્રકારના મૂળ કારણ તો કર્મ છે. એવું જે બને છે એ પૂર્વકર્મને કારણે દરેકને બને છે. તેને આજી ઓળખતો નથી અથવા સમજતો નથી, મારા પૂર્વ કર્મને કારણે આ બધું બની રહ્યું છે એમ સમજતો નથી, પેલો મને આમ કરે છે ને પેલો મને આમ કરે છે એમ સમજે છે, મારા પૂર્વ કર્મને કારણે બને છે એમ લેતો નથી, તેને આજી ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂજતા અથવા દેખાતા નથી, કર્મના ઉદય દેખાતો નથી, બહુ બહુ તો મૂંઝાય તો જ્યોતિષ પાસે જાય, ભાઈ આ બધું ક્યાં સુધી મારા ઉદય હાલવાનો છે જરાક જુઓ ને, કઈ શાંતિ થતી નથી, મૂંઝા મૂંઝવણ થાય છે, કર્મ તો દેખાતા નથી, બહુ બહુ તો હાથની રેખા દેખાડે કે કુંડલી આપે, એનાથી અનુમાન કરે ઓલા, અને સાચું પડે તો સાચું, નહીતર લૂંટાય તો ખરો જ. એ સૂક્ષ્મ છે તેથી એને સૂજતા નથી, અને પોતાને એ કાર્યોનો કરતા કોઈ દેખાતો નથી, એટલે એ બધા હોવામાં કાં તો તે પોતાને કરતા રૂપ માને છે, અગર તો અન્યને કરતા રૂપ માને છે, કાં તો મેં કર્યું આ બધું આડું અવળું, સીધું મેં કર્યું, ઉલટું મેં કર્યું, મારી ભૂલ થઈ, ફલાણું થયું, કાં મારી વિચક્ષણતા થઈ, કાં મારી ભૂલ થઈ, અને કાં તો બીજાના ઉપર દોષનો ટોપલો નાખશે, આને કારણે થયું, અને મોટા ભાગે તો એમ જ કરે, કોઈ પોતાની ભૂલ જોવા તૈયાર થતું નથી, બીજાને કારણે આમ થાય છે, બીજાને કારણે આમ થાય છે એમ જ માયના કરે છે. તથા કદાચિત પોતાનું અથવા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે, શું કરે આપણા નસીબ એવા, બહુ તો પછી કર્મ તો દેખાતા ને આપણા નસીબ એવા, આપણા નસીબ એવા ત્યારે આ બધું થાય ને, એમ કરીને એ પાગલપણની જેમ વર્તે છે. એ પ્રમાણે બંધ તત્વનું અયથાર્થ શ્રદ્ધાંત થતા, શ્રદ્ધાંત પણ બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાંત પણ અયથાર્થ થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત લેતા જાય ગયું. ઉપર છેલ્લી રીતે એ લીધી કે એ પ્રમાણે આશ્રવ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે, અહીંયા બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન લેતા જાય છે. બરાબર તો ખોરો પણ ઓક સંજ્ઞામાં રહીને બરાબર, બરાબર ની મર્યાદા કેટલી, ઓક સંજ્ઞામાં રહીને એવું છે કે જે અભ્યાસ કરે છે ત્યારે થોડો વિચાર પણ કરે છે ને સાથે સાથે, જે કાંઈ સાંભળે અને વાંચે એ સંબંધિત થોડો વિચાર કરે છે અને એ વિચારમાં આગળ વધે છે. હવે દર્શનનો ઉદય તો ચાલુ છે ને, એટલે ક્યાંક ક્યાંક કલ્પના પણ કરે છે ઓક સંજ્ઞામાં ને ઓક સંજ્ઞામાં રહીને, અને વિપર્યાસ વિપરીતતા પણ માં આવે છે, આગ્રહિત મિથ્યા છો બુદ્ધિપૂર્વકનો વિચાર છે એટલે. હવે પછી સમાધાન થાય નહીં કે આટલો તો અભ્યાસ કર્યો કેમ કઈ મળતું નથી, ખરેખર શું કરવું જોઈએ, થોડું કે ઘણું જેટલો અભ્યાસ હોય તેટલો, થોડો હોય તો વાંધો નથી, કહેવાનો મતલબ એ છે જેટલું જાણવા સમજવા મળે એટલું પ્રયોગની કસોટી ઉપર ચડાવીને ખરું કરવું, એટલી યોગ સંજ્ઞા ન રહીએ ભાવ ભાષે એનો, એ વાતને પ્રયોગમાં લઈએ તો ભાવ ભાષે, જેમ કે રાગને દુઃખ કહ્યું, રાગમાં દુઃખ ન લાગે ત્યાં સુધી અને રાગનું અવલોકન એવી રીતે કરવું જોઈએ કે આમાં કેમ હું ભૂલું છું, જે રાગમાં મને સુખ લાગ્યું એમાં કેમ એમ થયું, નક્કી મારી કલ્પના છે, આ રાગમાં મારી દુઃખમાં સુખની વિપરીત કલ્પના છે, એનું જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી એને એ પ્રયોગને ચોંટી રહેવું જોઈએ. તો રાગમાં દુઃખ છે એનો ભાવ ભાસે, નહીતર કલ્પના કરે કે હા હા ડાઘમાં દુઃખ છે ને, પણ હવે ક્યાંક તને સુખ થાય છે એ વખતે તારી કલ્પના ને સમજણ બે ક્યાં આવી ગયા, એનો પાછો વિચાર ના કરે એ વખતે. રાગમાં દુઃખ ની હા પાડે, સંમત થાય, અભ્યાસ કર્યો છે એ અનુસાર. અને જે રાગમાં સુખ થાય ત્યાં એ વાત અધર રહી જાય. આ અભ્યાસ કઈ જાતનો? સુખ થતું જ નથી, સુખ નો ભ્રમ થાય છે. સુખ નથી થતું, સુખ નો ભ્રમ થાય છે. અને અભ્યાસમાં એમ સમજ્યો છે, અભ્યાસમાં શું સમજ્યો છે કે ત્યાં દુઃખ છે, રાગમાં સુખ નથી પણ દુઃખ છે. જીવને સુખ લાગે છે તે જીવનો, આ જીવનો ભ્રમ છે. આટલો અભ્યાસ કરે છે પાછો, પણ જ્યારે ભ્રમ થાય ત્યારે ભ્રમને તપાસવાને, એને ભ્રમ તો ભૂલ છે, ભૂલને તપાસવા માટે એને નવરાશ નથી. આ એનો અભ્યાસની બે કાળજી સૂચવે છે. શું સૂચવે છે? કાળજી નથી, અને જે વાત સમજો છે એની એને કાળજી નથી. બે કાળજી છે, દરકાર નથી. આ દરકાર નથી એનું ફળ છે. લ્યો સુખી વાત છે. ઓક સંજ્ઞા રહી જવાનું કારણ દરકાર નથી. તે દ્રષ્ટાંત લઈ, આખું વર્ષ વિદ્યાર્થી ભણે છે, કોલેજમાં આવે કે સ્કૂલમાં આવે, પરીક્ષા ટાણે જો એ ભણેલો ભણેલાનો ઉપયોગ ન કરી શકે તો એનું ભણ્યું શું કામનું? પરીક્ષામાં બેસે અને પ્રશ્નો આવે એનો ઉત્તર ન લખી શકે અને ફેલ થાય તો આખું વર્ષ. હું તો આખું વર્ષ નિશાળે જઈને બેઠો છું, બીજા વિદ્યાર્થીઓ તો રજાય પાડતા હતા, મેં તો એક દિવસની રજા પણ પાડી નથી. જેટલા દિવસો છે બધા દિવસો હું બરાબર મારું હાજરી પુરાણે છે. શું પ્રેઝન્ટ સર હાજરી પૂરું ત્યારે પ્રેઝન્ટ સર કહ્યું છે બરાબર, પણ ધ્યાન આપ્યું નથી ભણવામાં, ધ્યાન નથી આપ્યું. પરીક્ષા વખતે નપાસ થઈ નિશાળી ગયો કામ નો હું એમ જે ભાવ સમજો, જે ભાવ વિશે એને અભ્યાસ કર્યો, સમજણ કરી, એ ભાવને હમ જ ન જોવે. જે ભાવ દુઃખરૂપ છે એ ભાવના દુઃખ સામે જોવે નહીં, અને સુખની કલ્પના કરી છે એમને ગાડું ગબડાવે રાખે. ઓગે ઓગે કેમ ચાલે? અભ્યાસ આવો કર્યો છે, અનુભવ પદ્ધતિ અભ્યાસ નથી કર્યો. ટૂંકામાં અનુભવ પદ્ધતિ અભ્યાસ નથી કર્યો. એટલે એ હવે આપણા લોકોએ એક વિચારી લેવા જેવું છે, કેમ કે આપણે ત્યાં તત્વજ્ઞાનના અભ્યાસની પ્રવૃત્તિ મુખ્ય છે, બીજી બધી પ્રવૃત્તિ ગૌણ છે. કે ઓછું વાંચન થાય, ઓછું શ્રવણ થાય એનો વાંધો નહીં, પણ જેટલું સમજાણું છે એને પ્રયોગથી ખરું કરીને જ આગળ જવાનું છે. નહીતર કલ્પના એ ચડીને નુકસાન થયા વિના રહેશે નહીં, ગ્રહિતમાં આવી જવાશે. સમ્યક દર્શન આદિ થવાનું, ભાવ ભાષણ આદિ થવા, એ તો બહુ દૂરની વાત છે. આ તો હજી પ્રારંભમાં આ ગડબડ ગોટો છે અભ્યાસી જીવોમાં. જેને અભ્યાસના ઠેકાણા એને તો કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, પણ જે અભ્યાસી છે એ આ જગ્યાએ ભૂલ કરે છે, અથવા આ જગ્યાએ એને જે લાઈન પકડવી જોઈએ નથી પકડતો, અને બાકી તો પછી પૂર્વાનું પૂર્વ અનંતવાર કર્યું છે. બાકી બધું પૂર્વાનું પૂર્વ અનંતવાર કરી ચૂક્યો છે. 11 અને 9 પૂર્વ સુધી ભણતર તો કરી ગયો છે. શું લૌકિકમાં એમ કે ભણ્યો છે પણ ગણ્યો નથી. જો માણસ પોતાના ભણતરને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ ન કરી શકે તો શું કહે કે આ ભાઈ ભીણ્યા છે પણ કાંઈ ગણ્યા નથી, એને કાંઈ કિંમત નથી, એ ભણતરની કોઈ કિંમત નથી. સીધી વાત છે, ડિગ્રી કરતા એની કિંમત વધારે છે. એ પણ એક અભ્યાસ છે. જેમ ડિગ્રી એક અભ્યાસ છે એમ અનુભવ પણ એક અભ્યાસ છે. બીજું શું છે? અને એના કરતા સુપિરિયર ટાઈપનો અભ્યાસ છે, માટે એની કિંમત વધારે છે. અને એ વાસ્તવિક છે. વળી આશ્રમનો અભાવ થવો તે સંવર છે, જો આશ્રમને યથાર્થ ન ઓળખે તો તેને સુંદરનું યથાર્થ સર્જન ક્યાંથી થાય? લો ઠીક કે તમે નાસ્તિની ખબર નથી, અસ્તિની ક્યાંથી ખબર પડશે એમ કે છે. બરાબર, કેવી વાત લીધી છે, સમરની ચર્ચા ન કરી. હજી તો કે તમે આશ્રમની ખબર નથી, સમરની ખબર ક્યાંથી પડશે? આ એક વિચારવા જેવો વિષય છે. જેમ કે મુમુક્ષુ માટે સર્વજ્ઞાનીઓના નો એક મત છે કે એને સત્સંગ રૂઢી રીતે ઉપાસવો જોઈએ. જે શરતો કઈ છે એ શરતે શું? સરળતા, વૈરાગ્ય, ભક્તિ આદિ છે. હવે એ તો નિમિત્ત પ્રધાન વાત છે. સત્સંગ છે નિમિત્તત્વ શું છે? નિમિત્તનું નિમિત્તત્વ શું છે કે જે આ ઉપાદાનને અત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધે લાભનું કારણ થશે એટલી વાત જો ન સમજી શકે એ ઉપાદાનની ચર્ચા નિરર્થક કરે છે. ખરેખર એ ઉપાદાનમાં કાંઈ સમજવાનો નથી, કેમ કે મૂળ ઉપાદાન તો સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. જે ત્રિકાળી ઉપાદાન છે એ તો સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. પછી તો ઉપાદાનમાં પોતાના વિભાવો આવે છે, પછી પોતાના જ્ઞાનાદિક આવે છે, પણ જે મૂળ ઉપાદાન સમજવું છે એ તો અતિ સૂક્ષ્મ છે. હવે નિમિત્તત્વમાં નથી સમજે એ ઉપાદાનમાં શું છે, આ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ નિમિત્તત્વમાં શું સમજશે? વાતમાં કાંઈ માલ નથી. આ આ ગડબડ તો હજી આજે જોવામાં આવે છે. બહુ ભાગને તો સત્સંગ શું છે, પૈસા માટે ગમે ત્યાં જાય, દેશ વિદેશ, સત્સંગ માટે. સત્સંગ ન મળતો હોય તો ગમે ત્યાંથી મળે એના માટે બધું ગૌણ કરીને સત્સંગને ઉપાસવો. 609 માં તો ત્યાં સુધી લીધું, બે ત્યાગ કરવાનો પ્રસંગ આવે તો પણ પ્રથમ સત્સંગને ઉપાસવો, બીજી પ્રતિકૂળતા તો પછી એની નીચેની હોય છે. આ વખતે ઈડરમાં એ પત્ર ચાલ્યો હતો. આપણે મરણના ઉદયથી તો બધા નીચેની કક્ષાના છે ને, મરણના ઉદયથી તો બધા નીચેની કક્ષાના છે ને. જરૂરિયાત લાગે ત્યાં ત્યાં ઉદય આવે તો શું કરે એમ કે છે. ભૂખ લાગી હોય તો શું કરીએ ભાઈ, હવે આહારનો ઉદય નથી એમ એમ વિચાર કરે છે?
નહીં,
જ્યાં જરૂરિયાત લાગે ત્યાં ઉદયનો વિચાર કરે છે. અહીંયા કેમ કરે છે? આ ચીજની એને જરૂરિયાત લાગી નથી. જ્યાં જરૂરિયાત લાગે ત્યાં પૂરું ન મળે તો અધૂરું, અધૂરું ન મળે તો જેટલું થાય એટલું, જેટલું એડજસ્ટ થાય એટલું ટીંગાઈ જાય છે કે નહીં આખે આખો? હે, એટલું અહીંયા જો ન આવે તો એને આત્મકલ્યાણના બાહ્ય સાધનની દરકાર નથી, એને આત્મકલ્યાણના અંતરંગ સાધનની દરકાર આવવાની છે. એ આશા રાખવી સાવ ફોગટ છે, એ પોતે છેતરાય છે. એમાં એમાં આત્મવંચના સિવાય બીજું કાંઈ હતું નથી. બધા જ્ઞાનીઓનો એક જ મત છે. એ તો દેહ ત્યાગ સુધીની વાત નથી, પેટે પાટા બાંધીને તો પછી બધા ઉદય નહીં અઠેના છે. તો બધા ઉદય એનો અર્થ જ કે જે કહેવું તો એ બધું કહી દીધું, એમણે કાંઈ બાકી રાખ્યું નથી. વળી આશ્રમનો અભાવ થવો તે સંવર છે. જો આશ્રમને યથાર્થ ન ઓળખે તો સમરનું યથાર્થ સર્જન ક્યાંથી થાય? પ્રશ્ન ઉઠાય છે, પ્રશ્ન જ નથી રહેતો. જેમ કોઈમાં અહિત આચરણ છે પણ તેને તે અહિત રૂપ ન ભાસે તો તેના અભાવને તે હિત રૂપ કેમ માને? પોતાના જે ઘાતક પરિણામો છે, વિરાધક પરિણામો છે, એને જ ન સમજે તો એ વિરાધક પરિણામો ને ટાળીને સાધક પરિણામો આવા હોય એને ખબર ક્યાંથી પડે? પ્રશ્ન જ નથી રહેતો, એ તો એને વાત સમજાવવાની નથી. એ જ પ્રમાણે જીવને આશ્રવની પ્રવૃત્તિ છે, એ જ પ્રમાણે તેને તે અહિત રૂપ ન ભાસે તો તેના અભાવ સંવરને હિતરૂપ કેમ માને? વળી અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે. શું છે? શ્રુત પરિચિત અનુભવ કામ ભોગ બંધનની કથા. અનાદિથી સંવર તો થયો નથી એને સમ્યક પ્રકારે, પણ સંવર તો કોઈ કાળે તેને થયો નથી, સમ્યક સંવરની વાત છે. તેથી સંવર થવો તે પણ તેને ભાસતો નથી. સંવર થતા સુખ થાય છે તથા ભાવિમાં પણ નહીં થાય. સંવર થતા સુખ થાય છે તથા ભાવિમાં પણ દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી, લાગતું નથી, પ્રતીત આવતી નથી. તેથી તે આશ્રવનો તો સંવર કરતો નથી, પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માનીને તેને જ ન થવા દેવાનો ઉપાય કરે છે. આશ્રમનો સંવર કરવાને બદલે બીજા પદાર્થને મટાડવાને કે ફેરફાર કરવાને એની અંદર લાગી જાય છે, પણ તે પોતાને આધીન નથી. એ લાચાર છે એમાં પોતે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદખીન થાય છે. એ પ્રમાણે સંવર તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. અહીંયા પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન લીધું, બધે એમ જ લેશે. આ સંવરની ખબર નથી, સંવર કેવો હોય એ ખબર નથી. આશ્રવથી તો પરિચિત છે અને મૂળ સમજણ નથી. કોઈ પણ અત્યારે દુનિયાદારીમાં બુદ્ધિમાન માણસ ગણાય એને પૂછો કે ભાઈ મરણ આવવાનું છે કે નહીં, તો કે હા, એમાં તો કાંઈ ના પાડી શકાય એવું નથી. કેમ કે બધાનો વારો આવે છે, એટલે આપણા શરીરની અવસ્થા જોતા દિવસે દિવસે જે પરિસ્થિતિને ફેરફારો થાય છે. શું એ તો વાળ સફેદ થાય એટલે જ એમ કે છે કે ભાઈ નોટિસ આવી ગઈ, કાળામાં ધોળા અક્ષર લખાઈ ગયા, બ્લેક બોર્ડ ઉપર સફેદ ચોકથી લખવાનું લખાણ ચાલુ થઈ ગયું, નોટિસ મોકલી કોઈએ, ત્યાં સુધી તો લોકો સમજે છે. એ વિચારમાં માણસને એમ પૂછો, હાઈલી ઇન્ટેલિજન્ટ હોય એવા માણસને આપણે વાત કરીએ, સામાન્ય સ્તરના માણસની વાત નથી કરતા. એને કાંઈક પાંચ જણા પૂછતા હોય, ચેમ્બરની અંદર પ્રમુખ સાહેબ હોય, બીજું હોય, ત્રીજું હોય, બધા મોટા ધંધા હોય ને બધું કરતા હોય ને, શું આ મરણ આવવાનું છે એનો કાંઈ તમે ઉપાય કેમ વિચારતા ને? એમાં શું ઉપાય વિચારવાનો હોય કે બધાને આવે, આપણને આવે જ ને કે શું કે? આ તો સર્વ સામાન્ય છે, આનો તો કાંઈ ઉપાય છે જ નહીં. જગતમાં ઉપાય હોય તો અમર હોય ને, આનો કોઈ ઉપાય નથી. માટે આપણે એનો આપણો એ થવાનો છે, એનો કોઈ ઉપાય કરવાનો પ્રશ્ન જ નથી રહેતો. બાણું બંધ કરીને બેસી જાય. વિચારવાનમાં વિચારવાન માણસ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ, આ જન્મ મરણની સમસ્યાનો કોઈ સમાધાન જગતમાં છે કે નહીં એનો વિચાર કરવા ઉભો રહેતો નથી. આ તો પરિસ્થિતિ જોઈ છે. હું બુદ્ધિશાળી માણસને પૂછ્યું તો એનો તો કોઈ ઉપાય છે જ નહીં ને, પછી પ્રશ્નની વિચાર જ ક્યાં કરવાનો રહે છે? કાંઈ પહેલેથી જ બાયણું બંધ. ભાઈ એનો પણ કોઈ ઉપાય છે, એનું વિજ્ઞાન છે, એનું સાયન્સ છે, અને એનો પણ કોઈ ઉપાય છે. એ તો એ વિચાર કરવાની અવકાશ નથી હોતો એવી પરિસ્થિતિ કહેવાતા બુદ્ધિવાળા માણસોમાં છે. સામાન્ય માણસનો શું પછી વિચાર કરવો? બુદ્ધિનો આંક કેટલો મૂકવો એનો? નહીં, કોઈ આ સમસ્યા છે, દુઃખ સુખ દુઃખની સમસ્યા છે, જન્મ મરણની સમસ્યા છે, તો એનું મૂળ કારણ શું, રૂટ કોઝ શું છે આનો? શું હોમિયોપેથીમાં જાવું? રૂટ કોઝ શું છે આનું, આમાં ક્યાં છે? આયુર્વેદમાં હોમિયોપેથીમાં એ પદ્ધતિ છે, એનું મૂળ ક્યાં છે? કેવી રીતે આ શેમાંથી ઊભું થાય છે? જો એમાંથી પકડાય તો મૂળમાંથી જાય, નહીતર ઉપર ઉપરથી બધા ઉપચાર કરવાના થાય. બીજો કોઈ રસ્તો નથી ભાઈ, શું કરીએ આપણે? સમાધાન કરો. દુઃખ તો થશે જ એ વખતે, પણ એ દુઃખનો અસર દાડા છે. જેમ જેમ દિવસો જશે એમ વિસ્મૃત થતું જશે, ફલાણું છે, આમ છે, આમ છે. ગમે તેમ કરીને કૃત્રિમ સમાધાન કરીને દુઃખ હળવો કરવાનો જીવ પ્રયત્ન કરે છે એને ખરેખર બુદ્ધિમાન કેમ કહેવાય? એને ખરેખર વિચારમાન કેમ કહેવાય? એમ છે. એટલે આપણે ઘણી વાર આ વાત વિચારીએ છીએ કે આ માત્ર બુદ્ધિનો વિષય નથી, સુપર ઇન્ટેલિજન્સ નો વિષય છે. સામાન્ય બુદ્ધિનો વિષય નથી, પણ અસામાન્ય બુદ્ધિનો વિષય છે. સામાન્ય વાત નથી આ. જગતનામાં કહેવાતા બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસો જે વિચાર નથી કરતા, એ વિષયમાં આપણા પૂર્વજો તીર્થંકર દેવોએ આ પ્રકરણ ખુલ્લું મૂક્યું છે આપણી સામે. ભૂલ તો ઉપકાર ત્યાંથી ચાલ્યો આવે છે. મંગલમ ભગવાન વીરો ક્યાંથી ચાલ્યો આવે છે? એ ગણધરાદિ આચાર્યો થયા, ત્યાંથી અત્યાર સુધીના સત્પુરુષોએ આ માર્ગને હજી અત્યારે પણ ઊભો રાખ્યો છે. ગુરુજી તો બહુ ભક્તિ કરતા, આચાર્યો તો આભના થંભ છે. શું આભના થાંભલા છે? આભના આભના થાંભલા કોણ કરી શકે? તો કે એ આભના થાંભ હતા કે આચાર્યોએ, અને આ વસ્તુને જીવંત રાખી છે. બહુ બહુમૂલ્ય વસ્તુ છે, સામાન્ય વાત નથી, પણ બહુમૂલ્ય વસ્તુ છે. આ કાળમાં આ વાત તો મળવી જ મુશ્કેલ છે, છતાંય જીવંત રહી છે, અને સારી રીતે જીવંત રહી છે. શું તો કહ્યું ને પૂજી સોગાનીજી એ વાત કરી ને, ગુરુદેવ દ્વારા જે આ મૂળ નાખ્યા છે ધર્મના, એ પંચમ મારા ના છેડા સુધી ચાલશે. તો એ કેવી રીતે કહ્યું છે? જ્ઞાનમાં ભાસી ગયું આમ તો, પણ એની પ્રતીતિ આવે છે કે અત્યારે જે ઉપલબ્ધ સાધનો છે, ટેપ રેકોર્ડર, વિડીયો અને જે આ પ્રેસના સાધનો, પુસ્તકોનું સાધન છે, આ પરંપરા જલ્દી હવે ભૂસાશે. હજારો ગમે, હજારો નહીં લાખો ગમે પુસ્તકો છપાય છે આપણા. આપણે વિતરાગ ટ્રસ્ટમાં 2 લાખ આસપાસ આપણે પહોંચ્યા પુસ્તકો છાપવામાં. એવી રીતે બધા ટ્રસ્ટના જુઓ તો લાખો પુસ્તકો છપાય છે. શું એ પરંપરા ચાલવાની? એ જલ્દી મટાડી શકાય એવું નથી. સાચું સોનું હાથમાં આવ્યું છે, કેવું નિર્ભેળ. જગતમાં તો 99.9 હોય લગડી, આ તો 100.1 છે. એવું સોનું હાથમાં આવ્યું છે. હવે હાથમાં આવ્યું છે જો એનું મૂલ્ય ન સમજવામાં આવે તો એ કથિર છે, સોનું નથી પણ કથિર છે. સોનું તો હાથમાં આવ્યું છે સાચું. જે જે વાંચે છે એની બહુ પ્રશંસા આવે છે. ગામે ગામથી ટપાલો આવે છે અત્યારે, વિતરાગ ટ્રસ્ટ ઉપર ટપાલો આવે છે ગામે ગામ. બહુ પ્રશંસા કરે છે. ઘણા એવું લખે છે હાથમાંથી પુસ્તક હેઠું મૂકવું ગમતું નથી, ગુરુદેવ વ્યાખ્યાન આપી રહ્યા છે. શું કહે છે કે બંધનો એક દેશ અભાવ થવો તે નિર્જરા છે. સમર પછી નિર્જરાની વાત લે છે. હવે બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી? એ શૈલી લીધી જે આશ્રવ સમર માં લીધી, એ બંધને નિર્જરા માં લીધી. શું પ્રતિપક્ષ છે ને? જેમ ભક્ષણ કરેલા વિષાદી થી દુઃખ થતું જે ન જાણે, તે તેને નષ્ટ કરવાનો ભલો ઉપાય કેમ જાણે? તો અત્યારે આ કેન્સર આદિ થાય છે, એમાં એવું છે કે કેન્સર થવાના કારણોની ખબર નથી. એવા ઘણા રોગ છે જેના કારણો નથી જડતા. આપણા જે વૈદ હતા એ કહેતા હતા કે આપણા સામાન્ય આહારની અંદર એવો એવો એક પ્રકાર ઊભો થાય છે કે જે આહાર એવી રીતે નહીં કરવો જોઈએ. જેમ કે ગોળ અને દૂધ સાથે ન ખાવા જોઈએ. જે જો ભાણામાં આપણે ગોળની વાન ચીજ ખાતા હોય તો એ વખતે એને આહારમાં દૂધ છોડી દેવું જોઈએ. શું વિરુદ્ધ આહાર કહે છે એને? વિરુદ્ધ આહાર. એવી રીતે ખાતા ફળ હોય એની સાથે દૂધ ન લેવું. એ બધું કહેતા ગુરુદેવ માટે લઈ આવ્યા હતા ને આપણે રામસિંહજીભાઈ ને, ભલે એ મીઠા થઈ ગયા હોય. જેમ કે આ કેરીના રસમાં ઘણા દૂધ નાખે છે. શું અથવા ફ્રૂટ સેલડ બનાવે છે ત્યારે એમાં દ્રાક્ષ છે, દાડમ છે, પછી પેલા જામફળ છે, એ બધા મિક્સ કરે ને, તો ભલે એ વખતે મીઠા હોય પણ મૂળ ખાટો રસ હોય છે અથવા બીજો કોઈ રસ હોય છે એને દૂધ સાથે ભરવો, એટલે વિરુદ્ધ આહાર થાય છે. હવે ફ્રૂટ સેલડ તો હશે હશે ખાય માણસ, કે ન ખાવું જોઈએ, કે આમાંથી કેન્સર થવાની શક્યતા છે. ઘણા કારણોમાં એનું આ એક કારણ. આયુર્વેદ તો પૂર્વકર્મને માને છે, એટલે પહેલા પૂર્વકર્મને સ્થાપે છે, પછી જે વિરુદ્ધ આહાર છે અથવા જેને લોકો કહે છે કે ભાઈ જે પરેજ પાળવી જોઈએ એનો પાળે, જેની પરેજ રાખવી જોઈએ ન પાડે, એ પછીના કારણો છે. તો એમાં શું કેવું છે કે મૂળ ન જાણે, કારણ ન જાણે, એ કાર્યમાં ફેરફાર કરવાનું જાણી શકે નહીં. આ તો વૈજ્ઞાનિક પણ છે અને લોજિકલી પણ છે, સાયન્ટિફિક પણ છે અને ન્યાયથી પણ એમ જ છે. એ તો શું એટલે બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે. ટોડરમલજીનું જે પ્રતિપાદન છે એ બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે. જેમ ભક્ષણ કરેલા વિષાદિક થી અંદર પોઈઝન ની જાતનું ઉત્પન્ન થતું હોય છે, પછી કોઈ તરત થાય ને કોઈ અમુક કાળે ઉત્પન્ન થાય, પણ રોગ માત્ર છે એ બધું કોઈ ને કોઈ પ્રકારનું પોઈઝન ઝેર છે. નિષ્ણા પણ અનેક પ્રકાર છે, સમ ફોરેન એલિમેન્ટ છે. એ વિષાદકથી નિશ્ચિત થતું દુઃખ ન જાણે તો એને નાશ કરવાના ઉપાયને તે ભલો કેમ જાણે? ઉલટાનો સારો જાણે, ભલો તો ન જાણે પણ સારો જાણે. તેમ એ બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે એમ જે ન જાણે, તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે? આ બંધાયથી બંધાણો તેથી પરતંત્ર થયો તેથી હું દુખી છું, એને જ ન સમજે એ બંધનથી છૂટવાનો ઉપાય સારો જાણે નહીં. વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મરૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, ત્યાં જે લીધું છે એ જ લીધું છે, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન થતું નથી. તેથી અન્ય પદાર્થોના નિમિત્તોને જ દુઃખદાયક જાણે છે. અંદર અસાતવેદનીનો ઉદય છે, પણ શરીરમાં રોગ થાય અને દુઃખનું કારણ જાણે છે. ખરેખર તો અસાત મૂળ કારણ તો અસાતવેદની છે, ઉદય થયો એ અંદરમાં, એટલે તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. એટલે રોગ મટાડવાનો ઉપાય કરશે પણ અસાતવેદની નહીં બંધાયનો ઉપાય નહીં કરે. એકાદ વર્ષ પહેલા હૈદરાબાદમાં સ્વાધ્યાયમાં વાત નીકળી ગઈ હતી, આ માણસ જે રસથી જમે છે, આહાર જે રસ લઈને જમે છે, એ જ વખતે એને અસાતા વેદની બંધાય છે. શું સારું સારું જમવું, સારી રસોઈ બનાવીને સારું સારું જમવું, અને જમતી વખતે આપણને મજા આવવી જોઈએ. આ એ વખતે જે રસ પડે છે એ વખતે જીવ અશાતાને બાંધે છે. એકત્વ ભાવે ત્યાં એ આહારની વેદે છે, સ્વાદને અનુભવે છે, એની પીડામાંથી નહીં છૂટી શકે. જે અશાતા બંધાણી એ વખતે જે પીડા આવશે એ પીડાથી કોઈ રીતે છૂટી નહીં શકે, સિવાય કે વચ્ચે ભેદ જ્ઞાન કરીને જ્ઞાની થયો હોય તો. એટલો અપવાદ છે. સામાન્યપણે એ પીડામાંથી જીવ છૂટવા માટે ગમે તેટલા તરફડિયા મારે છૂટી શકે નહીં. એટલે વેદના વેદતી વખતે એ વિચારવાનું છે કે આ વેદના બાંધી શું કરવા, ક્યારે બાંધી, કેમ બાંધી, કયા કારણથી બાંધી, એ જ વખતે વિચાર ન કરે. અત્યારે તો પૂરો રસોડિયો થઈને રસ લઈ લે, ખબડકા દાળના ભરે છે ને, કઢીના ને દાળના, બહુ સરસ દાળ, આજની કઢીને આજની દાળ તો અને કેરીનો રસ તો અમૃત જોઈ લ્યો. અમૃત નથી, ઝેર છે, અને રસ આવે છે એ બધું. પણ જીવ ક્યારે કેટલું ઝેર ખાઈ લે છે એની એને ખબર નથી. પંચેન્દ્રિયના દરેક ઉદયમાં એ કેટલું ઝેર ખાય છે, કેટલા રસથી પરિણમે છે, અને એ રસ પોતે જ ઝેર છે એની એને ખબર નથી. એટલે પછી બારમાં એ વખતે પ્રતિકૂળતા આવે ને ત્યારે ફાફા મારવા જાય છે, પણ મૂળ કારણ એને ખબર નથી કે મેં ક્યાં કેટલું ઝેર ખાધું છે. એમાં અનુકૂળતામાં ઝેર વધારે જઈ જાય છે. હા, જેટલો રસ કોઈ પણ ઉદયમાં જેટલો રસ લે એટલું કર્મ બંધન વિશેષ છે, એટલું દુખી થવાનું વિશેષ છે એમ સમજી લેવું. જે સુખના આભાસમાં રસ પીડ્યો એ જ એને દુઃખનું મૂળ કારણ છે, આમ લઈ લેવું. એ જ એને દુઃખનું મૂળ કારણ છે, અને એ દુઃખી થયા વગર રહેવાનો નથી, રહેવાનો નથી ને રહેવાનો નથી, નક્કી જાણવું. સર્વજ્ઞનું જ્ઞાન ફરશે નહીં, વસ્તુનો સ્વભાવ ફરશે નહીં. આ તો વસ્તુનો સ્વભાવ છે અને સર્વજ્ઞનું જ્ઞાન છે પ્રસિદ્ધ કરેલો સ્વભાવને. સુખી થવું એનું નામ ધર્મ છે, દુઃખી ન થવું એનું નામ ધર્મ છે. ધર્મ બીજી કોઈ વાત નથી, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્માનો સ્વભાવ સુખ છે, સાચું જ્ઞાન છે એ આત્માનો સ્વભાવ છે. સાચું જ્ઞાન ને સાચું સુખ પ્રાપ્ત કરવું તે ધર્મ, બાકી બધો અધર્મ. અહીંયા ધર્મ આવ્યો, ક્યાં આવ્યો છું પણ. હે, જેટલો રસ પીડ્યો એટલો દુઃખી થવાનું છે, અમે લઈ લેવું. જેટલો રસ પીડ્યો એટલો દુઃખી થવાનું છે, આ સીધી વાત છે. પ્રતિકૂળતાઓ અસાતા આવે, પ્રતિકૂળતાઓ આવે, અને પોતાને એમ લાગે મને બહુ બહુ દુઃખના દુઃખનો ઉદય આવ્યો છે, આકરા ઉદય આવ્યા છે, એને શું કે એ વખતે ભાઈ દુઃખી છીએ કેમ કે અમે તો ઘણા દુઃખી છીએ કેમ કે અમારે આકરા ઉદય વર્તે છે, એમ શું કરવા કહે છે? એ બધા રસ લીધા છે એનું કારણ છે. મંદ રસે પ્રવૃત્તિ કરવી, અભાવ કરવાની તારી શક્તિ નથી પણ મંદ કરવાની શક્તિ છે. તીવ્ર રસ લઈશ નહીં મંદ રસે, તો દુઃખ પણ તને તીવ્ર નહીં થાય, છૂટવાનો અવકાશ રહેશે, એનો અભાવ કરવાનો અવકાશ ઉભો થશે, મંદતા આવશે તો. હા, મોટા ભાગે પરભવમાં જ આવે. આ ભાવમાં તો હજુ પુણ્ય નોટ ચાલુ હોય ત્યાં સુધી વાંધો ન આવે, આવે છે મોટા ભાગે બીજા ભાવમાં, અને અત્યારે આવે છે આગલા ભાવનો આવે છે, અત્યારે કરેલું નથી આવતું, બહુ ભાગે આગલા ભાવનો આવે છે. એટલે નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. એ દ્રષ્ટાંત આવે શાસ્ત્રમાં કે કૂતરાને કોઈ લાકડી મારી છૂટી, હા છૂટો લાકડાનો ડંડીકો માર્યો, તો કૂતરો લાકડા ને બટકો ભરવા માંડ્યો કે તે મને વગાડ્યું, તે મને વગાડ્યું. પણ મારનારો બીજો છે, એને તું કરવા જતો નથી ને લાકડા ને ક્યાં બટકા ફરે છે એમ કેવું છે. એમ નિમિત્તોને દૂર કરવાનો પ્રયત્ન કરશે, શેનાથી ઊભું થયું છે એનો વિચાર કરતો નથી એમ કેવું છે. એનો ઉપાય નિમિત્તોનો દુઃખ દૂરવાનો ઉપાય કરે, પણ એ કઈ પોતાને આધીન નથી, એ તો પૂર્વ કર્મથી આવ્યા છે, એ કઈ પોતાને આધીન નથી કે થઈ જાય. કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઈષ્ટ સંયોગ આદિ કાર્ય બને છે, તે પણ કર્મ અનુસાર બને છે. કદાચ કોઈ દવા મળી જાય, ડાક્ટર મળી જાય, કાંઈ થઈ જાય, ફલાણું થઈ જાય, કોઈ મદદ કરી દે, ગમે એ અનુકૂળતાઓ ગમે ત્યાંથી આવે, તો પણ એ પૂર્વકર્મ અનુસાર સમજવું. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે અને એમ માને છે કે મારા ઉપાયથી થયું, એના ઉપાયથી નથી થયું, એ પણ પૂર્વકર્મ અનુસાર થયું છે. એ પ્રમાણે નિર્જરા તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. નિર્જરામાં બંધને સામે લીધો છે અને મોક્ષમાં પણ બંધને સામે લીધો છે. કેમ કે એ ત્રણ પર્યાય છે ને, ઓલી બે પર્યાય છે, આશ્રમ અને બંધ બે પર્યાય છે, અને સમન નિદ્રા ને મોક્ષ ત્રણ પર્યાય છે. એટલે પ્રતિપક્ષમાં બંધ ની સામે નિર્જરા ને મોક્ષ લીધો છે. નિદ્રા અંશે મોક્ષ છે, એટલા માટે બે માં એ લીધું છે, અને આશ્રમ ની સામે સમર ની વાત લીધી છે. આને ન સમજે તે આને કેમ સમજે નાસ્તિમાં, એ રીતે અહિયાં.